તારીખ 25/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 485-488 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
કોણ આપે ભૂખ ના મારે ઊંઘ આવી જાય ઊંઘમાં એને એમ લાગે કે આહા મને એટલી બધી સુખડી ખાવા મળી કે પેટ ભરીને સુખડી મેં ખાધી અને મારી ભૂખ છે એ ભાંગી ગઈ તૃપ્ત થઈ ગયો અને એમાં ખુલી જાય તો પેટમાં મણનો ખાડો હોય હવા મણનો થયો હોય ભૂખ ભાંગી ન હોય એને ઉલટાની ભૂખ વધી ગઈ હોય કેમ કે એ તો એક મિથ્યા કલ્પના હતી એક સ્વપ્ન હતું કોઈ સત્ય પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ નહોતી બસ એવું આ બધું છે ઘર કુટુંબ મકાન આબરૂ પૈસા અને જેટલા કોઈ સંયોગ વિયોગ સચેત પદાર્થો અચેત પદાર્થો સચેત અચેત મિશ્ર પદાર્થો આત્મા સર્વથી સર્વ પ્રકારે સર્વદા ભિન્ન છે અત્યારે પણ ભિન્ન જ છે એવા ભિન્ન જ્ઞાનમય અનુભવમાં રહીને જ્ઞાની સંસારની સર્વ વાતોને સ્વપ્નવત જાણે છે અને એવું સ્વપ્નવતપણે જાણવું થાય ત્યારે એ જ્ઞાન દશા છે એમ જાણવું નહીંતર એ બધી માહિતી જાણપણું એ કોઈ જ્ઞાન દશા નથી આત્મા વિશે શાસ્ત્રોના અનેક નયો ન્યાયો એ બધું જાણપણું થાય છે થઈ શકે છે મુમુક્ષુની ભૂમિકામાં પણ એ કોઈ જ્ઞાન દશા નથી અથવા એવું જાણવું થયું માટે જ્ઞાન થયું એ પણ જ્ઞાન દશા નથી આત્મસિદ્ધિમાં એ વાત ખાસ લખી છે સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાને દશા બાકી વાચા જ્ઞાન બાકી તો બોલે જાય મોઢેથી શુષ્ક જ્ઞાની એ કોઈ જ્ઞાન નથી જગતની કિંમત એઠ જેવી જેને થઈ ગઈ છે જે જગતના પ્રસંગો માટે માણસ મરી પડે છે એટલા બધા ટેન્શનમાં આવે છે મગજ ગુમાવે છે સ્વાસ્થ્ય ગુમાવે છે પરિણામનું સમતોલપણું ગુમાવે છે બેલેન્સ નથી રહેતું એ શા માટે કે એને સર્વસ્વ માન્યું છે એને જીવન આધાર માન્યું છે એને જીવન માન્યું છે જિંદગી માની છે એટલે એ પરિસ્થિતિમાં આવે છે જેણે એની કિંમત ઉડી ગઈ છે એને એઠ જેમ ભાણામાં કોઈ એઠું મૂક્યું હોય તો કોઈને એમ થાય કે આને એઠું મૂક્યું છે લાવું ખાઈ લો ગમે એવી ચીજ એઠી જૂઠી મૂકી દીધી હોય એઠું એટલે જૂઠું હિન્દીમાં એને જૂઠું કહે છે ખાવાની ઈચ્છા ન થાય એટલી દિનવૃત્તિ જેમ હોતી નથી એમ જ્ઞાનીને જગતના પદાર્થો અનંત વાર ભોગવાઈ ગયા છે પરમાણુ એ બધા એઠા પરમાણુ છે એના પ્રત્યે કોઈ આકર્ષણ નથી અને એ બધું મિથ્યા છે એટલે ન તો લાભનું કારણ છે ન તો કોઈ નુકસાનનું કારણ છે એવી સ્વપ્ન દશા એ કરીને વેદે છે અનુભવે છે એને જ્ઞાને કરીને અનુભવ્યા છે એમ કહે છે અને નહીતર પરિસ્થિતિ સમજાવવી જરૂર નથી બધાને સર્વસાધારણપણે અનુભવગમ્ય છે કે સંસારમાં પોતે કેવી રીતે સર્વસ્વ માનીને પોતાની જાતને પોતાના આત્માનો હવન કરી નાખે છે હોમ કરી નાખે છે સળગતા સંસારમાં પોતાને હોમી દે છે આ પરિસ્થિતિ છે એટલે એમ કહ્યું કે ભૂતકાળમાં પૂર્વભવોમાં જો કે ઘણા પ્રસંગ વેદ્યા છે એટલે અનુભવ્યા છે. જે બે માસમાં, છેલ્લા દોઢ બે માસમાં જે અનુભવ થયા અનેક પ્રકારના, એવા પ્રસંગો ભૂતકાળમાં પણ અનેક વખત અનુભવાઈ ગયા છે, પણ જ્ઞાને કરીને અનુભવાયા નથી, વેદ્યા એટલે અનુભવ્યા. આ દેહ અને તે પ્રથમનો બોધબીજ હેતુવાળો દેહ, તેમાં થયેલું વેદન, તે મોક્ષ કાર્ય ઉપયોગી છે. બોધબીજ એટલે આગલા ભાવની અંદર સંસ્કાર પડ્યા છે. બોધબીજના પત્રો આપણે આવી ગયા 471 અને 472. તો એ બોધબીજવાળો દેહ એટલે આગળના દેહમાં, ભૂતકાળના, હવે આ પહેલાંના દેહમાં જે સંસ્કાર મળ્યા છે એ દેહમાં, અને આ દેહમાં એટલે અત્યારે જે જ્ઞાન દશા સાક્ષાત વર્તે છે તેમાં જે વેદન એટલે આ પ્રકારનું જે અનુભવન છે, ભિન્ન આત્માનું, ભિન્ન રહીને સંસારના પ્રસંગો જાણે છે, તે મોક્ષ કાર્ય ઉપયોગી છે. તે અનુભવ મોક્ષમાં સાધનભૂત થયો છે. કેવી રીતે સંસારમાં રહેવું એ આવી ગયું છે. નાની તો સંસારમાં આમ રહે છે, પોતાને ભવભ્રમણનું દુઃખ લાગ્યું હોય, નોય વાલું અંતર ભવદુઃખ, ભવદુઃખને વાલું ન કર્યું હોય તો આ માર્ગે ચાલવા જેવું છે, આ માર્ગે ચડવા જેવું છે. ફરી ફરીને આ તક મળવી મુશ્કેલ છે. તક સારામાં સારી આવી છે. મિત્ર, કાળ એટલો બધો હીણો છે કે વાત મૂકી દો, એની કોઈ વાત કરવા જેવી નથી. પણ છતાં જેને પામવું હોય તો કુંડામાં રત્ન છે, નહીંતર ચોથા આરામાં તો સમુદ્રમાં રત્ન છે એમ કહેવાય છે. વડોદરાવાળા માકુભાઈ અત્રે છે, તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે. પ્રવૃત્તિમાં એટલે કોઈ વ્યવસાયની સાથે જોડાયેલા હશે, સાથે કામ કરવાનું પણ બનતું હશે, એ નિમિત્તે મુંબઈમાં રહેતા હશે. એમ આ પ્રસંગ વેદવાનો તેમને પણ પ્રકાર બન્યો છે. કોઈ એક વ્યાપારિક પ્રસંગ બન્યો છે, એનો અનુભવ એમને પણ થયો છે. વૈરાગ્યવાન જીવ છે એ માકુભાઈ પ્રતિ પોતાનો અભિપ્રાય આપે છે કે વૈરાગ્યવાન જીવ છે, વૈરાગ સારો છે એમને, પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશનું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે. આટલી પાત્રતામાં ગણી છે. જીવ કોઈ વિશેષ ધ્યાન આપે, આત્માને અનુભવનો સમજવાનો પ્રયત્ન કરે, એ પ્રકારનો પ્રજ્ઞાનો વિશેષ સ્વલક્ષી પ્રકાશ કરે, વિકાસ કરે, તો પોતાનો જે સત્સંગ છે એનું ફળ, આત્માર્થે કાંઈક એને લાભ થાય એવી પાત્રતા એમનામાં જોઈ છે એમણે. તો પણ માપી લઈએ છે, તોય માપી લઈએ એમ છે કે એ તો બધી ઘણા ઊંચે બેઠા છે ને. પરિસ્થિતિ એવી છે કે કોઈ ટેકરી ઉપર માણસ બેઠો હોય તો નીચેથી ઉપર ચડનારો માણસ કેટલું ચડ્યો એ કેમ ખ્યાલમાં આવી જાય છે કે હજી શરૂઆતમાં છે, હવે વચ્ચે આવેલો છે, હવે ઉપર આવેલો છે, ઉપરવાળાને ખ્યાલમાં આવે છે કે નહીં. એમ જે દશામાં, ઉપરની દશામાં બિરાજે છે એવા જ્ઞાનીઓ નીચે ક્યાં ક્યાં કેવી રીતે ચાલે છે બધો ખ્યાલ એમને આવે છે. અને પોતાનો અનુભૂત માર્ગ છે, જે મુમુક્ષુની ભૂમિકામાં પોતે અનુભવ કર્યો છે એવો એ માર્ગ છે, અનુભવેલો પોતે. વારંવાર કંટાળી જઈએ છીએ, જે પ્રવૃત્તિ છે એનાથી વારંવાર કંટાળી જઈએ છીએ, એટલે રસ આવવાનો તો પ્રશ્ન જ નથી. સંસારી જીવને જે ધંધા વેપારમાં રસ આવે, સવારથી લાગી પડે, 24 કલાક જો કે હક નથી હોતો, એ જ ઘટમાળ ચાલ્યા કરતી હોય છે, ત્યારે એ તો દુકાને બેસીને કંટાળે છે. તથાપી પ્રારબ્ધ યોગથી ઉપાધિથી દૂર થઈ શકાતો નથી. એવો કોઈ પૂર્વકર્મનો યોગ છે કે વ્યવસાયમાં જોડાવવું પડે છે, એ જ વિજ્ઞાપન વિગતથી પત્ર લખશો. આત્મસ્વરૂપે પ્રણામ. 485 થયો, 486મો પત્ર પણ સૌભાગ્યભાઈ ઉપર લખેલો છે, ત્યારે ઘણું કરીને સાયલા આવી ગયા છે. આગળના પત્રો છે એ અંજાર લખેલા છે, અહીંયા સાયલા આવી ગયા છે. આ પત્રમાં સ્વીગડાંગ સૂત્રના જુદા જુદા અધ્યયનમાંથી કોઈ કોઈ ગાથાના અર્થ ટાંકેલા છે. મૂળ ગાથા ફૂટનોટની અંદર આપેલી છે, ત્રણેય પારિગ્રાફમાં નીચે કાઉન્સની અંદર જે તે અધ્યયનમાંથી ગાથાઓ આપેલી છે. અંજારનો છે, આગળ આવી ગયા છે. બરાબર છે, 490માં આવી ગયા છે. બધા પછી બીજા પત્રો છે, 492. ખ્યાલ પૂછ્યો, 486માં 492. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે. સ્વીગડાંગ સૂત્રનું વીર્ય અધ્યયન 8મું અધ્યયન છે, એમાં નીચે ગાથા છે. પમાયમ કમ્મા હંસુ અપમાયમ તહાવરમ તબભાવ દેશ ઓવાવી બાલમ પંડ્યમ મેવવા. એટલી ગાથા છે. પ્રમાદને કર્મ કહ્યું છે, અપમાયમ એટલે અપ્રમાદને બીજું એટલે અકર્મરૂપ એવો ભાવ કયો છે, અથવા આત્મારૂપ ભાવ કયો છે. આત્મારૂપ જે ભાવ થાય એમાં પુરુષાર્થ છે. વીર્ય અધ્યયન લીધું છે ને, પુરુષાર્થ આત્મ સ્વરૂપે પરિણમે છે, એ ભાવ પુરુષાર્થ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપને છોડીને જે ભાવ પરિણમે છે તે પ્રમાદરૂપ છે, એ પુરુષાર્થ નથી એટલે પ્રમાદ છે. પછી ગમે તે કાર્ય કરે તો પણ એ પ્રમાદ છે. તેવા ભેદના પ્રકારથી, એ બે પ્રકારથી જ્ઞાની અને અજ્ઞાનીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એ રીતે ગાથા સૂત્ર છે. પોતે એના ઉપર વિશેષ વાત નથી લખી, પણ સામાન્ય રીતે ગાથા જ ટાંકી છે. અને એમ કે પોતે શું જેના પ્રત્યે પત્ર લખ્યો છે એમને પોતાને મળે, પોતે દોરવવાને બદલે સ્વયં પોતે કેવી રીતે એ ગાથા વાંચીને અર્થઘટન કરે છે, એવા હેતુથી પોતાનો અભિપ્રાય ન દર્શાવે પણ ખાલી ગાથા દર્શાવે. બીજું સ્વીગડાંગ સૂત્રનો પ્રથમ અધ્યયનમાંથી છે. જીવકુળને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. આ એક જેવી મતિ એવી ગતિ, એવી મતિ લઈને આવ્યો છે ભૂતકાળમાં જે સંસ્કાર લઈને આવ્યો છે એવા જ કુળધર્મમાં એનો જન્મ થાય છે અને એ જ કુળધર્મના પ્રકારને મમત્વપણે અનુસરવાનો, આગ્રહપણે અનુસરવાનો. બધા એ સગા સંબંધીઓ પણ એવા જ હોય. જૈન કુળમાં હોય તો બધા સગા સંબંધીઓ એના જૈનો હોય, હિન્દુમાં હોય તો બધા હિન્દુઓ હોય, મુસલમાનમાં હોય તો બધા મુસલમાન હોય, ક્રિશ્ચનમાં હોય તો એ કુળમાં જન્મે, એવો જ એને સહવાસ મળે છે. સહવાસ મળે છે, પાકું થાય છે, એનો પૂર્વ સંસ્કાર દૃઢ થાય છે અને એ જીવ વિશેષમાં મિથ્યાત્વને લઈને અથવા ગ્રહિત મિથ્યાત્વને લઈને કુળ ધર્મને અનુસરે છે. એ ગ્રહિત મિથ્યાત્વને લઈને એમાં મમત્વ કરે છે. એ દર્શનનું બળ છે. શ્રદ્ધાને શ્રદ્ધાનું બળ હોય છે, ચાહે શ્રદ્ધા વિપરીત હોય ચાહે શ્રદ્ધા અવિપરીત હોય. વિપરીત હોય તો વિપરીત બળ હોય છે, અવિપરીત હોય તો અવિપરીત બળ હોય છે. તો મિથ્યા શ્રદ્ધામાં પણ વિપરીત બળ હોય છે. જલ્દી પોતાના કુળધર્મને છોડવાનું બનતું નથી અથવા કુળધર્મને એવી રીતે મમત્વ અંગીકાર કરે છે કે પોતાના કુળધર્મના શાસ્ત્રની અંદર જે જે વાતો આવી હોય એવી એવી વાતો બીજામાં આવે, સાચા સમ્યક જે માર્ગમાં આવે તો એ પોતાની ગણી લઈએ છે. જો અમે અમારામાં છે એવું આમનામાં પણ છે, માટે અમારું સાચું છે, અમારું સાચું છે માટે એ લોકોએ પણ લીધું છે અમારામાંથી, એમ ગણે પાછા કે અમારામાંથી પણ એમણે આ વાત લીધી. વળી એમનું સાચું આપણને લાગે છે તો એવું આપણામાં પણ આવે છે, માટે આપણું પણ સાચું હોવું જોઈએ. આમ કોઈ કોઈ વાત જ્યારે મળતી આવે ત્યારે એને જે મમત્વ ભાવના સંસ્કાર ઊંડે ઊંડે પૂર્વભવને કારણે રહ્યા છે, કેમકે એ ભાવ પૂર્વના કા સંસ્કારને લઈને તો આ કુળમાં આવ્યો છે, તો એને એ વખતે દ્રઢતાનું કારણ થઈ જાય છે કે બરાબર છે, આપણામાં પણ આવે છે આવું, અથવા આપણા શાસ્ત્રનું અહીંયા ઉદ્ધરણ કર્યું છે. જેમ કે અહીંયા આ શ્વેતાંબર શાસ્ત્રમાંથી લીધેલું છે, કેમ કે દિગંબર શાસ્ત્રની અંદર તો મૂળ અંગસૂત્રો રહ્યા નથી. જે કાંઈ શાસ્ત્રો છે તે ત્યાર પછીના આચાર્યકૃત ગ્રંથો રહ્યા છે, મૂળ ગણધરદેવકૃત શાસ્ત્રો રહ્યા નથી. કેમ કે તે વખતે તો શાસ્ત્રો પુસ્તકારૂઢ હતા નહીં, ગ્રંથારૂઢ હતા નહીં. લગભગ 450 વર્ષ સુધી તો બધું મુખપાઠે હતું, પછી ગ્રંથારૂઢ થયું છે. ખાસ કરીને દિગંબર પરંપરામાં ગણીએ તો પુષ્પદંતને ભૂતબલી મુનિરાજોએ પહેલાં વહેલાં ષટખંડાગમને ગ્રંથારૂઢ કર્યા, તાડપત્ર ઉપર લેખા છે પહેલાં વહેલાં. બસ ત્યાર પછી બધા આચાર્યોનો એ જ અરસામાં કુનકુંદાચાર થયા. એમણે અધ્યાત્મનો વિષય લીધો, પેલો કર્ણાનુયોગનો વિષય ચાલ્યો છે મુખ્યપણે. આ જે સૂત્રો રહ્યા છે એમાં પણ સ્મૃતિ અનુસાર જે કાંઈ પરંપરા એ વાત ચાલી આવેલી એ સૂત્રમાં નિબદ્ધ કરી હોય છે, તો એની અંદર પણ મૂળ વાતના અંશ જોવામાં આવે છે. ક્યાંક ક્યાંક જ્ઞાનીઓ છે એ ફેરફારને ગૌણ કરે છે. આત્માર્થે ઉપયોગી વાત હોય એવી તાત્વિક વાતને પછી તે આ તો શ્વેતાંબર છે પણ અન્ય મતમાં હોય તો પણ એ વાતને ઉદ્ધરણ આપે છે, એનો આધાર આપે છે. પછી એ વાત ભલે નરસિંહ મહેતા બોલ્યા હોય કે એ વાત અખા ભગત બોલ્યા હોય તો પણ આધાર આપે, અથવા કોઈ કબીર પંથની વાત હોય, કબીર કહી ગયા છે એ વાત પણ કહે, ગમે ત્યાંથી કહે. એમને તત્વ સાથે સંબંધ છે, મત મતાંતર સાથે એ સંબંધ રાખતા નથી. જ્ઞાન થાય છે એમને, ખ્યાલ હોય છે, પણ એ વાતને એક બાજુ રાખે છે, એને મુખ્ય કરતા નથી. મને શું ઉપયોગી છે એટલું એમાંથી લે છે. હા, લેતા હતા ને નરસિંહ મહેતાના પદ બોલતા હતા, પછી દેવચંદજીના પદ બોલતા હતા, આનંદઘનજીના પદ વ્યાખ્યાનમાં આપતા હતા. તો એનો અર્થ એ છે કે એ વાત છે એને તત્વ સાથે સંબંધ છે, એ તાત્વિક વિષય છે, એ આત્માને ઉપકારી છે, આત્માર્થે ઉપયોગી છે એટલી વાત એ લઈ લે છે. અને અનેક બીજા સંપ્રદાયમાં પણ મળવાની છે. એટલા માટે મળવાની છે કે બધા જ સંપ્રદાયો ઋષભદેવ ભગવાનના વખતમાં દિવ્ય ધ્વનિના આભાસથી ઉત્પન્ન થયેલા છે. દિવ્ય ધ્વનિમાં સાંભળ્યું, સાંભળવા ફેર થયો. શું સાંભળવા ફેર થયો એટલે એનો મત જુદો પડ્યો. ત્યાં આપણે નહીં કહ્યું તમારો સમજવા ફેર થાય છે આ વાતમાં. હું એમ કહેવા માગતો નથી, મારો અભિપ્રાય બીજો છે. તમે શબ્દથી કંઈક સમજવા ફેર ગણો છો, એમ સમજવા ફેર થાય છે ત્યારે બીજો મત આખો ઊભો થાય છે. એમાંથી અનુસરનારા સંખ્યા વધી જાય ત્યારે એનો મત ઊભો થાય છે. તો એ સમજ ફેરવાળી વાત છે, એ ગૌણ રાખે છે કે કેવી પદ્ધતિ છે એમની. આગળ એક જગ્યાએ એ વાત લીએ છે, 489 પાછળના પાને શિક્ષાપત્ર. શિક્ષાપત્ર એટલે સહજાનંદ સ્વામીનો જે સંપ્રદાય છેલ્લા 200 વર્ષથી શરૂ થયેલો છે એ સંપ્રદાયની વાતમાં શિક્ષાપત્ર એ મુખ્ય ગ્રંથ છે. શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે. જો વિશેષ સમ્યક પ્રકાર એટલે ઓલું જૈનમાં સમ્યક કે છે એમ ન લેવું, એ અંશ આવ્યો છે એમ કહેવું છે. જે સત્યનો અંશ છે એ ત્યાં પણ છે એમ, કેમકે એમને પણ ક્યાંકથી લીધું છે. મૂળ તો એ વૈષ્ણવ હિન્દુ સંપ્રદાયમાંથી એક જુદો પડેલો સંપ્રદાય છે. અને ખાસ કરીને સહજાનંદ સ્વામી પોતે શ્રી કૃષ્ણ ભક્ત હતા. સંપ્રદાયમાં એ પરિસ્થિતિ થઈ કે ભગવાન ગૌણ થયા અને ભક્ત મુખ્ય થયા, એટલે એ લોકો કથા વાંચે, ભાગવત વાંચે તો શ્રી કૃષ્ણની કથા વાંચે, પણ ધૂન બોલે તો સ્વામિનારાયણની બોલે છે. સ્વામિનારાયણ 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 એમ બોલે, શ્રી કૃષ્ણની ધૂન ભાગ્ય જ બોલે. તો એક મુખ્યતા આપવાનો પ્રશ્ન છે કે ભાઈ અમને તો એમનો ઉપકાર છે, અમે આ ધર્મ પાળીએ છીએ. એટલે આખો એક સંપ્રદાય સંપ્રદાયની રીતે પછી ચાલે છે. પણ એની અંદર કોઈ કોઈ વાત જે લીધી હોય છે એ સારી લાગી હોય, સાચી લાગી હોય, અને હોય પણ એ રીતે સાચી, તો એને અહીંયા સમ્યક કહેવાનો અભિપ્રાય છે. સમ્યક એટલે એ ગ્રંથમાં સમ્યકપણું છે, એ સાહિત્ય સમ્યક છે, એ સંપ્રદાય સાચો છે એમ કહેવાનો અહીંયા અભિપ્રાય નથી. જે વિચારી સમજી જીવે, જે વિચારી મુમુક્ષુ જીવે, સ્વગુણ કરવા યોગ્ય છે. બસ આ અભિપ્રાય છે કે કોઈ પણ ગ્રંથ હાથમાં આવે, કોઈ પણ સંપ્રદાયનો ધર્મગ્રંથ હોય તો પણ સ્વગુણ અર્થે મુમુક્ષુ જીવે તે વિચારવો કે મારા આત્મામાં એ ગુણકારી કઈ રીતે થાય છે, એટલી વાત જ વિચારવી. શ્રી કૃષ્ણ આદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત સંદેહનો હેતુ થાય એવો છે. જોયું આ ફેર છે એમ કે છે. શ્રી કૃષ્ણના બાબતમાં કેટલીક વાતો લખી છે એ શ્રી કૃષ્ણના સ્વરૂપ માટે શંકા પ્રેરે એવી અવશ્ય છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. એની સમજણ ફેર છે એમ કરીને ગૌણ કરી નાખવું. શું શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ નથી સમજ્યા, એ સમજ્યા ફેર થયું છે એમને, એમની સમજણ એમની પાસે રહી, એની સાથે આપણે કાંઈ નિસ્બત નથી એ ઉપેક્ષા કરી નાખવી, એટલે ગૌણ કરી નાખવું. આ પદ્ધતિ છે. અન્ય ધર્મના અન્ય સંપ્રદાયના ગ્રંથો વાંચવાનું બને તો, એવો પ્રસંગ આવે તો કઈ પદ્ધતિથી એનું અધ્યયન કરવું, એ પદ્ધતિ અહીંયા સ્પષ્ટ થાય છે. એમના વચનોમાં કે આ પદ્ધતિ હોવી જોઈએ. એટલે ખ્યાલ આવી જશે કે અહીંયા ફેર પડે છે, એક વાત ગૌણ કરી નાખે. આપણે આત્માને ગુણ થાય એવી કોઈ વાત છે કે કેમ, કેટલી છે સમજ્યા ફેર શું થયું છે એ જાણીને પેલું ગૌણ કરવું, આત્મગુણ થાય એ વાત પૂરતો જ આપણે સંબંધ રાખવો વાંચો. કેવળ હેતુ બુદ્ધિથી વાંચમાં વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. આ પદ્ધતિ લીધી અન્ય ગ્રંથનું અધ્યયન કરવાની આ પદ્ધતિ છે કે કેવળ હિત બુદ્ધિથી આત્માને હિત થાય એવા અભિપ્રાયથી એવી બુદ્ધિથી એવા ગ્રંથો વાંચવા વિચારવાનું મુમુક્ષુને અથવા જ્ઞાનીઓને પ્રયોજન હોય છે, એ સિવાય બીજા પ્રયોજનથી એ જોતા નથી. જુઓ કેવી પદ્ધતિ લીધી છે, લાઈન દોરી છે, માર્ગદર્શન આપ્યું છે. આ પદ્ધતિ લેવી કેવી રીતે દ્વેષ બુદ્ધિ થાય, ઉપેક્ષા કરે છે, ઉદાસીન થઈ જાય છે. એ તો સ્પષ્ટ કર્યું છે કેવો ભાવ કરે એ સ્પષ્ટ કર્યું છે. તમે રસ્તામાં ચાલ્યા જાઓ છો, ઘર કામે નીકળ્યા છો, તમારે તમારા કામનું પ્રયોજન છે. રસ્તામાં કોઈ માણસ મગજ ગુમાવીને અથવા પાગલ થઈને ગમે તેમ બોલે છે તો તમે એને ઠીક કરવા જશો તો તમારું કામ અધ્ધર રહેશે. તમે એની સાથે ઝઘડો કરવા જાઓ, એને સીધો કરવા જાઓ તો આમ બોલમાં તેમ બોલમાં કેમ આવું બોલો છો, રસ્તા વચ્ચે કેમ બોલે છો, ફલાણું કેમ છે, હે કરશો, તમે દ્વેષ કરશો, શું કરશો, ન રાગ કરશો ન દ્વેષ કરશો. તમે તમારા કામે નીકળ્યા છે, તમારે જરૂર છે કે ઘરે મહેમાન છે અને શાક પહોંચાડવાની ઘરે જરૂર છે, જો સમયસર શાક ન પહોંચે તો મુશ્કેલી થાય એવું છે. તમે ઝઘડો વચમાં કરવા રહેશો કે શાક લેવા જશો, હે એ મુમુક્ષુ પોતાના કામે નીકળેલો છે. ઘણી ચીજો સામે આવશે, ઉદય અનુસાર અનેક પ્રકારના જીવોનો પ્રસંગ થશે, અનેક પ્રકારના સાહિત્યનો પ્રસંગ થશે, અનેક વાતો સામે આવશે. તું તારા કામ તારા પ્રયોજન ઉપર લક્ષ રાખજે, તારા પ્રયોજન સિવાય બીજું લક્ષનું રાખતો આમ કેવું છે. મિત્ર એવો ઘૂંચવાઈ જઈશ ને એવો રોકાઈ જઈશ કે મૂળ કામ એક કોર પડ્યું રહેશે અને તું ત્યાં ને ત્યાં જિંદગી પૂરી કરી લઈશ, આ પરિસ્થિતિ થશે. લાઈન દોરી છે, વાત ભલે સીધી સાદી લાગે છે પણ માર્ગદર્શન એની અંદર ઘણું ઊંડું છે. એવી રીતે અહીંયા પોતે પોતાના કુળ ધર્મને વિશે આત્માર્થીએ વિચાર કરવાનો છે કે આ કુળ જે કુળને વિશે મારો જન્મ થયો તે કુળ ધર્મને વિશે મને મમત્વ રહે છે કે નથી રહેતો. પાનું 391 પાને છે, 486 નંબરનો બીજો પેરેગ્રાફ ચાલે છે. ગમે તેનો સહવાસ હોય કુટુંબની અંદર, કુળ ધર્મીઓનો જવું પડે, પોતાને એના સમાજમાં જવું પડે, એના પ્રસંગમાં જવાનું થાય, એ બધું થાય, એનો સહવાસ થશે પણ ત્યાં મમત્વ કરવા જેવું નથી. એનો આગ્રહ ન હોય, એનો મમત્વ ન હોય, કેવળ સત્યનો આગ્રહ હોય, કેવળ સત્યનું મમત્વ હોય. મમતા કરે છે અને એમાં તેમાં નિમગ્ન રહ્યા કરે છે તેથી તેને પરિભ્રમણ છૂટતું નથી અથવા અજ્ઞાન અને મિથ્યાત્વ મટતું નથી. પોતે તો શંકરાચાર્યના પણ શ્લોકો ઉદ્ધરણ કર્યા છે. દ્યાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતે તત્ર તત્ર સમાધય, શંકરાચાર્યનો શ્લોક કંઈક છે. એમાં શું ખોટું છે એ કહો, એ વાત કંઈ ખોટી નથી. જેનું દેહાભિમાન ગલિત થયું છે એટલે જેની દેહાતીત દશા થઈ છે, નાસ્તિથી વાત લીધી છે, અસ્થિથી જે આત્મારૂપ થયા છે એને દેહાતીત દશા થઈ છે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માને, એને પોતાના પરમાત્માને જેને જ્ઞાન કર્યું છે અસ્થિથી, એ વાત લીધી બીજા પદમાં, એનું મન ગમે ત્યાં જાય નહીં, એ સારભૂત વાત લેશે, યત્ર યત્ર મનોયાતિ, મત ગમે ત્યાં જાય નહીં મન, અસમાધાન નહીં પામે, સમાધાન જ થશે, સર્વાંગ સમાધાન સ્વરૂપ એવો જે પોતાનો પરમાત્મા, એનું જ્ઞાન થતાં જ્યાં પણ ઉપયોગ જાય, મન જાય એટલે ઉપયોગ જાય, બધે સમાધાન થાય છે, અસમાધાન ક્યાંય જ રહેતું નથી. શંકરાચાર્ય બરાબર વાત કરે છે, મૂળ વાત ત્યાંથી આવે છે, દિવ્ય ધ્વનિના અંશો બધે રહી ગયા છે, બાકીનો ફેરફાર જે સમજ્યા ફેર થઈ છે એ વાત છોડી દેવી, એમ કે છે પોતાના માટે જે વાત પોતાને આત્મગુણમાં ઉપયોગી છે, પ્રયોજનમાં ઉપયોગી છે એ વાત સમજવી, યથાર્થને યથાર્થ જાણવી, એમાં એ બીજા મતવાળા છે માટે એનો એનો વિપક્ષ કરવો, એનો વિરોધ કરવો, એમ એમ લેવા જતા પોતે મતાર્થી થઈ જશે, કેમ કે મતને વશ એમ કરે છે, અમારો મત સાચો છે, આ તો ખોટા મતમાં ઉત્પન્ન થયેલા છે, તો એ જે મતાર્થીપણાની જે મુખ્યતા થશે ત્યાં આત્માર્થીપણો ખલાસ મુખ્ય. મોડા બીના છે એમ ખબર નહીં, પુસ્તકો તો લગભગ બધા પુસ્તકો થવાનો જે પ્રકાર છે ચારથી ચાલુ થયો છે, હસ્તલિખિત, પહેલાં હસ્તલિખિત શરૂ થયા, પ્રેસ નહોતા શરૂ થયા ત્યારે લઈયા લોકો બેસતા, ખાસ કરીને પુસ્તકો તો મને એમ છે 500-700 વર્ષથી જૂના નહીં હોય, હાથના લખેલા પુસ્તકો, તાડપત્રના પુસ્તકો જૂના છે, જે જંગલમાં દિગંબર આચાર્યોએ લીખા છે એ 2000 વર્ષ જૂના છે, જે અત્યારે મળે છે મૂળ બિદરીની અંદર છે, એ બધા જૂના છે, બાકી જે કાગળ થયા, કાગળ બનતા થયા અને લઈયા લખતા થયા, છાપવાવાળા નહોતા પણ લખનારની જે વ્યવસાય એટલે નોકરી કરે એને લઈયા કહેતા, અક્ષર સારા હોય એને લખવા બેસાડી દે, સારા અક્ષરવાળાને એને લઈયા કહે, તો એવી રીતે શાસ્ત્રો લખાવાતા હતા પહેલાં, ત્યારથી લગભગ પુસ્તકો થયેલા છે. પછી ત્રીજો શ્લોક છે 11મા અધ્યયનમાંથી, સુયજ્ઞાંગના જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ શાંતિને, શાંતિનો અર્થ પોતે કર્યો છે કૌંસમાં, બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું અથવા શાંત થઈ જવું, અંત આવી જવો, સ અંત એટલે શાંત, ને સર્વધર્મનો આધાર કયો છે, નાસ્તિથી લીધું, વિભાવ પરિણામનો અભાવ થવો, નિવૃત્ત થવો, એવી જે શાંતિ તેને સર્વધર્મનો આધાર કયો છે. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, એમ જમીન ઉપર ચાલે છે ને બધા પ્રાણીઓ, તેનો આધાર પ્રથમ તેમને હોવા યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. એટલે અન્ય ભાવથી નિવૃત્ત ન થાય અને સ્વભાવ ભાવમાં આવે કેવી રીતે બને, એટલે સર્વકાળના જ્ઞાનીઓએ વિભાવ પરિણામથી થાકીને નિવૃત્ત થઈને જે કાંઈ કાર્ય કર્યું છે, આત્મિક કાર્ય કર્યું છે, એને અહીંયા શાંતિ કહેવામાં આવી છે, એ ત્રીજી ગાથાનો અર્થ છે. એ રીતે એ પત્રની અંદર ત્રણ ગાથા જ ખાલી નો અર્થ લખેલો છે. ચારસો ને 87 પત્ર અંબાલાલભાઈ ઉપરનો છે. બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કાંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિશે કાંઈ લખવાનું સુધી તો લખું એમ આવ્યું હતું. નિયમ એટલે નિયમિત રીતે સત્સંગ કરવો, સત્શાસ્ત્ર વાંચવું, એવું કાંઈ મુમુક્ષુએ નિયમિત રાખવું જોઈએ. ગુરુદેવે પરંપરા ચલાવી કે જ્યાં જ્યાં મંદિર હોય કે મંદિર ન હોય ને મંડળ હોય તો એમણે સાથે બેસીને સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો, સાથે બેસીને સત્સંગ કરવો. એ સત્સંગનો વ્યવહાર મુમુક્ષુને આત્મહિતનું નિમિત્ત જાણીને નાની પુરુષોનો આદેશ છે, ઉપદેશ છે, આજ્ઞા છે, જેમ કહીએ તેમ, અને તે મુમુક્ષુએ ચૂકવા જેવું નથી. જો જીવનમાં આત્મહિત કરવું છે એવું કાંઈક પણ હૃદયના ખૂણે પડ્યું હોય તો એને નિત્ય સત્સંગ અથવા સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આ જ્ઞાની પુરુષની આજ્ઞા છે, શ્રી ગુરુની આજ્ઞા છે, અને તે શિરોમાન્ય કરવા જેવી છે, ઉપેક્ષા કરવા યોગ્ય નથી, ગૌણ કરવા યોગ્ય નથી. એટલે એમણે પણ અંબાલાલભાઈને ખંભાતની અંદર બીજા પણ કેટલાક મુમુક્ષુ ભાઈઓ પરસ્પરના પરિચયમાં હતા, કૃપાળુદેવના પણ પરિચયમાં હતા, એટલે એમ કે તમારે મુમુક્ષુ ભાઈઓએ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, થોડુંક નિયમ રાખવો કે રોજ કલાક બે કલાક પણ છેવટે સાથે બેસવું, અને સત્સન્માર્ગમાં કેવી રીતે આવાય, સન્માર્ગ સમીપ કેવી રીતે જવાય, એમાં આગળ વધવા માટે શું શું કરવા યોગ્ય છે, કેવી રીતે પ્રવર્તવા યોગ્ય છે, એની આત્મહિતાર્થે ચર્ચા વાર્તા વિચારોની આપ લે વિચાર વિમર્શ એવા ગ્રંથોનું અધ્યયન એ વગેરે કરવા જેવું છે. આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે નિત્ય વિચારવા, કોઈક દિવસ નહીં, નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ, કોઈ પણ મત આગ્રહનો વિષય ગૌણ રાખીને આત્મહિતના અર્થે આવા શાસ્ત્રોનું અવગાહન કરવા યોગ્ય છે એ વાત એમને ત્યાં પણ સ્થાપી છે. હા, નથી મળ્યો. અંબાલાલભાઈનો આની પહેલાંનો પત્ર મળ્યો નથી. એ જોયું તું ત્યાં એક પત્ર લખશું, બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખશું એમ જણાવ્યું હતું. તો એવો આગલો પત્ર અંબાલાલભાઈનો છે એમાં એ વાત નથી, માટે એ પત્ર નથી મળતો. હા, નોંધ કરો. ઓગણીસો 1950 ફાગણ સુદ 11માં ઉલ્લેખિત પત્ર 487 પહેલાનો. જે પત્રો આમાં નથી છતાં પોતે ઉલ્લેખ કર્યો છે એવા કેટલા પત્રોની યાદી આપણે કરીએ છીએ. કોઈ વાર મળી જવાનો સંભવ છે, કેમકે મેં અગાસમાં પણ જોયું હતું જે ફોટોસ્ટેટ કોપી છે એવા કેટલાક પત્રો આ ગ્રંથમાં નથી. આ ગ્રંથમાં છે એની ફોટોસ્ટેટ કોપી નથી. એવું બે મેં થોડું રિસર્ચ કર્યું હતું ત્યારે ખ્યાલમાં આવ્યું હતું. ત્યાંના જે કાર્યરત ભાઈઓ સાહિત્યના કાર્યમાં લાગેલા હતા એમને પણ એ વાત ઉપર લક્ષ દોર્યું હતું કે જુઓ આમ સ્પષ્ટ થાય છે કે આ પત્ર ક્યાંય ગ્રંથમાં નથી, અને જે પત્ર શોધીએ છીએ એ આમાં ક્રમની અંદર ગોઠવેલા છે એમાં ક્યાંય જોવામાં આવતો નથી, ફોટોસ્ટેટમાં નથી. કદાચ બીજે રહી ગયો હોય અથવા અત્યાર સુધી ન સચવાનો હોય, કદાચ મળી જાય. કેટલા પત્રો ગેરવલ્લે ગયા છે એ તો ખબર ન પડે, પણ આવી કોઈ વાત નીકળે ત્યારે ખ્યાલ આવે કે કેટલાક પત્રો ગેરવલ્લે ગયા છે, મળ્યા નથી. છતાંય સંભવિત છે કે વ્યવસ્થા રાખવા છતાંય તે કોઈ વસ્તુ ગુમાઈ જાય તો ગુમાઈ જાય, મનમાં દુઃખ છે. અને તે વિશે કઈ લખવાનું સુધી તો લખું એમ આવ્યું હતું, એટલે એવો વિચાર આવ્યો હતો આગળનો પત્ર લખતી વખતે. લખતા કરતા એમ થયું કે જે કાંઈ લખવામાં આવે છે તે સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે, એટલે રૂબરૂ જ્યારે સત્સંગનો પ્રસંગ હોય ત્યારે એ વાતો વિસ્તારથી સમજાવવા જેવી છે અને તે કાંઈ ફળરૂપ થવા યોગ્ય છે, અને એ રીતે એ વાતની ચર્ચા થઈ હોય તો એનું કાંઈક ફળ આવે અથવા વધારે સમજાય. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તણૂક થાય છે. એટલે પ્રવૃત્તિ આડે વિશેષ લંબાણથી લખવાનો અવસર મળતો નથી, અવકાશ પ્રાપ્ત થતો નથી, અને એટલું લાંબુ લાંબુ લખી શકાતું નથી. એટલે એમ થયેલું કે હવે મળશું ત્યારે સત્સંગ પ્રસંગની અંદર વિશેષ વિસ્તારથી વાત કરશું, એટલે તેમાં વિશેષ બળ કરીને લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. જોર કરીને ભલે લાંબુ લાંબુ થાય પણ લખીએ એટલું જોર આવતું નથી, માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે. એટલે હવે પછી રૂબરૂ સત્સંગ પ્રસંગની અંદર જણાવવાનો ચિત્તમાં રહે છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે. હવે આ પત્રની અંદર જે મુખ્ય વિભાગ છે આ બીજા પેરેગ્રાફમાં છે, અને એની અંદર જ્ઞાનીની પૂર્વકર્મની સ્થિતિ અને જ્ઞાન દશાનો થોડો ચિતાર છે, એ જરા મહત્વનો વિષય છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અભોગવે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કાંઈ ઈચ્છા નથી. બે વાત સાથે લીધી. સામાન્ય રીતે અજ્ઞાન અવસ્થામાં જીવને એવો અભિપ્રાય રહે છે કે અમુક પ્રતિકૂળતાનો ઉદય આવે એવું ભાગ્ય પ્રારબ્ધ ભોગવ્યા વગર જ, અથવા એનો ઉદય ન આવે ને ભોગવા વગર જ એમાં ફેરફાર થઈ જાય તો સારું. એટલે પૂર્વે કાંઈ જાણે અજાણે પાપ થયા હોય તો લાવો પુન કરીએ, એમ કરીને પાપને પલટાવવાની પણ અથવા પ્રતિકૂળતા ન ભોગવાય એવી ઈચ્છા જાણે અજાણે પણ એ કરી બેસે છે. જ્ઞાન દશામાં એ પરિસ્થિતિ નથી. જ્ઞાની સ્પષ્ટપણે જાણે છે કે પૂર્વપગમાં પ્રારબ્ધ છે એ ભોગમાં ભોગવવાથી નિવૃત્ત થશે, વગર ભોગવે નિવૃત્ત કરવાનો પોતાની ઈચ્છા એમને હોતી નથી. કેમ કે એમને પ્રતિકૂળતા તે ખરેખર પ્રતિકૂળતા નથી, અને અનુકૂળતા તે ખરેખર અનુકૂળતા નથી. એ જ્ઞાતા દ્રષ્ટા થયા છે. અનુકૂળતા પ્રતિકૂળતાને અનુકૂળતા પ્રતિકૂળતા જાણીને રાગી દ્વેષી થતા નથી, એટલે એમને તો પ્રારબ્ધનો ઉદય છે એ માત્ર નિર્જરાનો હેતુ થાય છે. પૂર્વકર્મનો ઉદય નિર્જરાનું કારણ થાય છે, એ કાંઈ એમને આત્માને નુકસાનનું કારણ નથી થતા. પોતાનું શુદ્ધિ વિશેષ, નિર્જરા એટલે શુદ્ધિ વિશેષનું કારણ થાય છે. એટલે ભોગવા વિના નિવૃત્ત થતા નથી એમ જાણવું છે, અને અભોગવે નિવૃત્ત થવાની એમને ઈચ્છા પણ નથી. એ 408માં આગળ કહી ગયા કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે કાળે તે સમ્યક પ્રકારે વેદવું એ જ્ઞાની પુરુષોનો સનાતન ધર્મ છે. એટલે ત્રણેય કાળના જ્ઞાની પુરુષો એવા જ વલણથી પૂર્વ પ્રારબ્ધનો અનુભવ કરે છે, ભોગવે છે, એમાં એમને કાંઈ તકલીફ નથી, કોઈ આપત્તિ એમાં એમને લાગતી નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય. જ્ઞાની સિવાય બીજા જીવને પણ એવા કર્મ કેટલાક હોય છે જેને આપણે નિદત નિકાચિત કહીએ છીએ. કોઈ કર્મમાં એવું છે જે હળવા પરિણામથી ઓછાનું ભાગને ઓછી સ્થિતિએ બાંધા હોય, એવા કેટલીક એવી પ્રકૃતિઓ છે કે જે એની સામેના વિરુદ્ધ પરિણામ થાય, વિરુદ્ધ પ્રકારના પરિણામ થાય ત્યારે તે પ્રકૃતિનું સંક્રમણ થઈને ફરી જાય છે. એટલે પાપની પ્રકૃતિ પુણ્યમાં પણ આવી જાય, પુણ્યની પ્રકૃતિ પાપમાં પણ થાય. ઘણા પુણ્યથી બાંધા હોય, તીવ્ર પાપ કરે એથી વધારે એ પ્રકૃતિ અંદર ને અંદર ફરી જાય. નવા તો બંધાય પણ અંદર ને અંદર હોય છે એમાં પણ ફેરફારો થાય છે. તો પ્રકૃતિના ફેરફારને સંક્રમણ કહે છે. એમાં સ્થિતિની ઘટવું થાય ત્યારે એને અપકર્ષણ કહે છે, સ્થિતિ વધી જાય તો એને ઉત્કર્ષણ કહે છે. એમ અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ એવા ત્રણ પ્રકારના ફેરફારો સંચિત કર્મ, નિબદ્ધ થયેલા કર્મની અંદર પણ થવા યોગ્ય છે અને થાય છે. એ તો એક જાણવાનો વિષય છે. પણ એ જ્ઞાની પુરુષ એમાં ઈચ્છતા નથી કે આમ થાય તો ઠીક ને આમ થાય તો ઠીક. એ જ્ઞાની એવી ઈચ્છા કરતા નથી. અજ્ઞાનીને પણ કેટલાક કર્મ એવા છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. હવે એમ લઈએ એક દ્રષ્ટાંત કે અજ્ઞાન દશામાં બે જીવે એક સરખા કર્મ બાંધ્યા એક કાળે. બે અજ્ઞાની છે, એમાં એક જીવ અજ્ઞાની રહ્યો, એક જીવ આગળ જતા જ્ઞાની થયો. બેને ઉદય આવ્યો સમકાળે સરખો, કારણ કે સરખા પરિણામથી સરખું કર્મ બાંધ્યું હતું અને બંનેને ઉદય આવ્યો. તો અજ્ઞાની છે એ વધારે કર્મ બાંધશે, નવા સંસારનો હેતુ થશે. જ્ઞાની નિર્જરાનો હેતુ થશે. ઉદય તો સરખો આવશે પણ બંનેને એનું ફળ સરખું નહીં આવે, કેમ કે બંનેની પરિસ્થિતિ ફેર છે. પેલો એમને અજ્ઞાની રહ્યો છે, એક જે જ્ઞાની થયો છે એના પરિણામમાં ઉલટો સુલટો ફેર થઈ ગયો. એટલે પ્રારબ્ધ જેવા હોય છે, તથાપિ ભેદ એટલો છે, તફાવત એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણ માત્રથી છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એનું વર્તમાન પ્રારબ્ધ ઉદય જુદો અને ભવિષ્યમાં બંધાવવાનું પણ જુદું પડી જાય છે. એક દુકાનમાં બે ભાગીદાર હોય સરખા, નફો થાય તો બેને સરખો થાય, નુકસાન થાય તો બેને સરખું થાય. પણ એક જ્ઞાની હોય એક અજ્ઞાની હોય, ઓલાને લોભ વિલોમ થાય. નફો થાય ત્યારે હરખમાં રાચે, ખર્ચો કરી આવે થોડો, શું હાલો ફરી આવીએ, અહીંયા આમ આમ ઉડાડીએ, આમ કરીએ, મોજ મજા કરીએ. નુકસાન થાય ત્યારે માથું ખરાબ થઈ જાય, ઊંઘ ઉડી જાય, ખાવું ભાવે નહીં. પેલાને કાંઈ નથી, નુકસાન થયું તો કોકના ઘરમાં, નફો થયો તોય કોકના ઘરમાં. જ્યાં એને સ્વપણું જ રહ્યું નથી કે આ મારું મને આવ્યું ને મારું ગયું, એ વાત જ નથી, વાત ખલાસ થઈ ગઈ. કોકને થાય એમાં પોતાને અરખ શોખ શું, એમ છે. બંનેના પરિણામમાં મોટો ફેર પડી જાય છે. દ્રવ્ય અંદરથી ફરી ગયું છે આખો. રાજમલજી તો કળશ ટીકામાં એમ કહે છે કે જ્ઞાનીનું દ્રવ શુદ્ધત્વ રૂપે પરિણમી ગયું છે. દ્રવ પોતે સ્વરૂપે કરીને શુદ્ધ છે તો એ જે દ્રવ્યનું જે શુદ્ધપણું છે, શુદ્ધત્વ એટલે દ્રવ્યનું જે શુદ્ધપણું છે, એ રૂપે દ્રવ્ય પરણમી ગયું છે, સ્વભાવે પરણમી ગયું છે. એટલે એને કોઈ પ્રસંગની અંદર તીવ્ર રાગ દ્વેષ થવાનો સવાલ નથી. ઉપર છલ્લા ચારિત્ર મોહ ના થાય એ કોઈ ગણતરીનો વિષય નથી. એટલે એનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. પ્રારબ્ધનું એવું કાંઈ નથી કે જ્ઞાની થાય એટલે એને નિવૃત્તિ જ હોય, જ્ઞાન દશા થઈ ગઈ એટલે એને પછી નિવૃત્તિ જ રહ્યા કરે, અને એ બસ આત્માનો હિતનું એટલે કે સ્વાધ્યાય આદિ તો જ્ઞાન ધ્યાનની જ પ્રવૃત્તિમાં રહ્યા કરે અને તો જ જ્ઞાની હોય એવો કોઈ સંબંધ નથી. દ્રષ્ટાંત આપે છે કે જેમ શ્રી કૃષ્ણાદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, શું શ્રી કૃષ્ણ હતા એમને સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, પૂર્વ પ્રારબ્ધ ઉદય હતો છતાં જ્ઞાન દશા હતી. જેમ ગૃહસ્થ અવસ્થામાં શ્રી તીર્થંકર ભગવાન ઋષભદેવ 84 લાખ પૂર્વના આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ રહ્યા છે ગ્રસ્ત દશામાં, 1 લાખ પૂર્વની અંદર પછી દીક્ષાને બાકીનો વિભાગ છે, એવી રીતે સિમંદર ભગવાન છે 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, એમાં 84 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં છે, બાકીના 16 લાખ પૂર્વની અંદર અત્યારે આ સ્થિતિ છે અરિહંતની. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવાથી સંભવે છે. ભોગવા એટલે સમ્યક પ્રકારે, રાગે દ્વેષે કરીને નહીં, નાતા દ્રષ્ટા ભાવે ભિન્ન રહીને એમાંથી પસાર થાય છે, એ પ્રસંગમાંથી વિતરાગ ભાવે એ રીતે નિવૃત્ત થાય છે. નવા કર્મનો હેતુ થતો નથી, નવા સંસારનો હેતુ થતો નથી. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. પ્રારબ્ધની કેટલીક ઉલટી સુલટી એવી કોઈ પરિસ્થિતિ હોય છે કે બહારનો દેખાવ સંસારી જેવો જ હોય છે, કેમ કે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મ છે. જ્ઞાન દશામાં ઉદય આવે છે એટલે એ તો જેવા બીજા અજ્ઞાનીને ઉદય હોય એવા જ્ઞાનીને ઉદય હોય, તો એને શંકાનો હેતુ થાય કે આ વાતે કંઈ જ્ઞાની હતા હશે, એવો એને શંકાનો હેતુ થાય છે. અને તે માટે થઈને જ્ઞાની પુરુષો ઘણું કરીને જડ મૌન દશા રાખીને પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે, ઈરાદાપૂર્વક. જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થવાનો મોહ હોય તો તે જ્ઞાની છે નહીં, જ્ઞાની એવા હોતા પણ નથી. ઉલટાના એ ગોપવે છે પોતાની દશાને, એ પણ સકારણપણે ગોપવે છે. તથાપિ પ્રારબ્ધવશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, કોઈ મુમુક્ષુની નજર પડી જાય છે, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી, તો પછી એને શંકા નથી પડતી કે આમ કેમ જ્ઞાની કરે છે, એવી નિશંકતા આવી જાય છે. એ વિશે જરા વિશેષ લઈશું, કાલે ફરીથી લઈશું.
આદિદેવ જીવંત ભગવાન જય હો પરમ કૃપા.